માણસ નતા. લગભગ અડધું અમદાવાદ એમને ઓળખે, અને છતાંય જયારે છોકરાઓની વચ્ચે આ પ્રમાણે નાટકની બાયડી કરી નાચે ત્યારે એનો સંયમ કેવો છે. દેહ નથી હું, એ હું કહેવું છે બહુ સહેલ, પણ છે એનું આચરણ કરવું બહુ મુશ્કેલ. હું દેહ નથી એમ બોલવું સારું છે, નામ દેહ, પણ એનું આચરણ ઘણું અઘરું છે. જતા આવતા લોક સૌ રસ્તા પરના આમ આભા બની જોઈ રહ્યા, ધન્ય છે આની આમ. એની આ હિંમત તો જો, નાટકની આ બાયડી કઈ છોરો એ એમ એને ચીડવવા કર્યો ઘણો પ્રયત્ન, તેમ ના ચીડાયો એ, અરે ના કરી કઈ ફરિયાદ, ક્રોધ કરીને ના, અરે બોલ્યો ઊંચે સાર, ક્રોધ પણ ના કર્યો. રાખી મન સમતુલ અને મસ્તિક ઠંડુગાર, રાખી છોરો સાતહા કર્યો ધન્ય વ્યવહાર. હવે પાંડુરંગે તે સમયે શું વિચાર કર્યો? પાંડુરંગે વિચાર્યું કે શરીર તો મારું ક્ષણભંગુર છે, આ ક્યાં કાયમ રહેવાનું છે? બીજાને જો આ મારું ક્ષણભંગુર શરીર થોડી વાર આનંદ આપતું હોય બાળકોને તો શું બગડે છે મારું? હું તો છું નિર્લેપ, મારા આત્માનંદમાં ના પડતો વિક્ષેપ. બાપજી ઘણી વાર કહેતા, લોકો મારું બધું લઈ જશે પણ મારો આનંદ કોણ લઈ લેવાનો છે? આત્માનંદ મસ્તી એવી હતી એની, હું આત્મા તો અજર છે, અમર સદા અકબંધ, મારે ના દેહને રે છો સો સંબંધ, મારે ને શરીરને શું સંબંધ છે? એ આ તોફાની છોકરા જોઈને મારો વેશ, આનંદે તો ભલે ભલે મારે શેનો ક્લેશ. જો મારું શરીર જોઈને આ બાળકોને જો આનંદ આવતો હોય તો ભલે ને આનંદ લૂંટે, એમાં મારે સામાને ક્લેશ કરવો પડે. આવી રીતે પાંડુરંગનો દેહાભ્યાસ સાધના પક્ષ પર ધીમે ધીમે આગળ પ્રવાસ કરી રહ્યા હતા. હવે એક દિવસે સ્વરાજ આશ્રમમાં એવું બન્યું કે આ બ્રહ્મચારી એ સ્વાશ્રય અત્યંત સુઘડ હતા. દિવસમાં 3 વખત તો સ્નાન કરે, વાળને અઠવાડિયામાં 2 વાર તો લીંબુ અને અરીઠો નાખીને જટાને બરાબર ધુએ, અને અત્યંત સુઘડ, ગંદકી તો જરાય ગમે નહીં, આ એટલા બધા સુઘડ હતા. વસ્ત્રો પણ બહુ સુઘડ પહેરે, સફેદ બગલાની પાંખ જેવા ઇસ્ત્રી ના કરાવે. બાપજી કહેતા, હું ઇસ્ત્રી કરાવતો નતો, ખાદીનો કોટ એમ બહુ ફાઇન સફેદ દૂધ્યો, પણ એને ઇસ્ત્રી નહીં કરવાની. આવી રીતે હવે શું થયું કે પાંડુરંગની જટામાં એમના વાળમાં એક દાડો જુઓ પડી ગઈ. ભાઈ પાંડુરંગ તો તે સમયે દેહ ભાન થી પર રહેતા હતા, તેથી કઈ ના પડી ખબર. એમને તો દેહ ભાવ હતો જ નહીં. આગળ આવશે કે હજારો મંકોળા શરીર પર ફર્યા કરે તો એમને ખબર જ ના પડે, ગિલોડીઓ શરીર પરથી પસાર થઈ જાય, સર્પ પસાર થઈ જાય. આગળ બધું આવશે ત્યારે લાગશે કે નામ દેહ કરનારા કેવો અવધૂત છે. એ વાળ ઓળવા ના કદી રાખતા કાંસકો, એ નામ દેહ મહારમી રહેતા સદા વિને. કોઈ દાડો વાળ ઓળવાના નહીં, કાંસકો રાખવાનો નહીં. એક મોદીજી એ એક દિન જોયું મસ્તક પર ખદબદ તીજું લીખ ત્યાં થાતી તરવર તર. બધી લીખો ને જુઓ એમના માથામાં તરવર 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 થયા કરે. મોદી મન વિચારતા પામી અતિ આશ્ચર્ય, બ્રહ્મચારીના મસ્તકે ક્યાંથી આ અવ્યય? આ તો બ્રહ્મચારી છે, એમના માથામાં જુઓ ક્યાંથી આવી? બીજાના આસન ઉપર ના બેસે કદીએ, આ એમનો નિયમ હતો, કોઈના આસન પર બેસવાનું નહીં, પોતાનું જ આસન. અંજની શૈયામાં કદી નામ સુવે નિજ દે, બીજાની પથારીમાં સુવાનું નહીં, પોતાની જ પથારીમાં સુવાનું. દિનમાં 2-3 વાર એ કરતા અનિત્ય સ્નાન, ભીના વાળ લૂછી અને કોરા કરે નિદાન. વાળ પર લૂછી નાખતા હતા. લીંબુ કે અરીઠા થકી સપ્તાહમાં 2 વાર માથું ધોઈ સાફ કરે રહે ન મેન લગાર. 2 વખત તો માથું ધોતા હતા તો એ ક્યાંથી આવ્યા? જૂલી ખપરમ પાર કઈ કશું સમજાય ના, અચરજ પામ્યા પાર. મોદીજીને આશ્ચર્ય થઈ ગયું કે આ બ્રહ્મચારી કેટલા સ્વચ્છ છે, છતાંય એમના માથામાં આટલી બધી જુઓ કેમ પડી હશે. એટલે મોદીજી સીધા બજારમાં ગયા અને ઝીણી કોસકી લઈ આવ્યા, અને ઝીણી કોસકીના દિવસમાં બે ત્રણ વખત આ બ્રહ્મચારીનું માથું ઓળે એટલે બધી જુઓ બહાર નીકળી આવે. મોદીજીએ એમ ત્યાં કરી મહેનત દિન ચાર, પાંડુરંગના શિષ્ય સખી જૂલિખ કાઢી માર. ચાર દાડા સુધી આ પ્રમાણે પેલે ઝીણી કાસકી વડે માથું ઓળી બધી લીખો બધી જુઓ મોદી કાકાએ બહાર કાઢી નાખી. જૂલિખ કાઢ તો કાઢતા મોદી મનની વાત જાણી જઈને પાંડુરંગ છેડી રહ્યા એ વાત. પેલા મોદીના મનમાં એવો વિચાર આવે છે કે આટલા સ્વચ્છ છે, કોઈની પથારીમાં સૂતા નથી, કોઈનું વસ્ત્ર પહેરતા નથી, કોઈના આસન પર બેસતા નથી, બે વખત તો માથું ધુએ છે અઠવાડિયામાં, તો આ લીખોને જો ક્યાંથી આવી. એ પાંડુરંગ સમજી ગયા, એટલે બોલ્યા, સુનો મોદીજી, આ રીતે સ્વયં દત્ત ભગવાન મારા દેહાધ્યાસની કરે કસોટી જાણ. આ તો મારો દેહ નો ધ્યાસ કેટલો છે, ક્યાં સુધી મને એમ લાગે કે હું આ દેહ નથી એવું, એ કસોટી કરી રહ્યા છે. પાંડુરંગ રહેતા સદા અતિ સુગળ ને સ્વચ્છ, ફુવળ પણું તો કોઈ દી ચલાવી ને લારજ. જરાય ફુવળ પણ ના ચાલે, અત્યંત સુગળ, જે ગાંધીજીનું ચોખલિયાપણું કહીએ છીએ ને, બાપજીમાં એવી ચોખલિયાપણું હતું. સ્વચ્છ શુદ્ધ ખાદી તનો પહેરતા પોશાક, ગંદુ ગોબરું ક્યાંય પણ ના થાવા દે દ્રાક. ધોવીને ત્યાં ધોયેલા અક્કડ વિધવિધ રંગ, ઇસ્ત્રીદાર કે ભભકતા વસ્ત્ર ધરેલા અંગ. ધોવીને ત્યાં ધોયેલો પહેરવાનો નહીં, જાતે જ ધોવાનો. શુદ્ધ ખાદીના સ્વચ્છ રે ધવલ બગલાની પાંખ, પાંડુરંગની સુગળતા ઉડીને વળગે આંખ. એવી એમની સુગળતા, આવા પાંડુરંગનું જીવન એ પોતાની સાધનામાં ધીમે ધીમે આ સ્વરાજ આશ્રમમાંથી પણ આગળ વધી રહ્યું છે. હવે આમ દિવસો જવા લાગ્યા, બહારથી કોઈને ખબર ના પડે કે આ મોટો સાધક છે, પણ કોઈ કોઈ વાર એમની સાધનાના ચમકારા અંદરથી ચમકે ને એ બહાર દેખી આવે. એટલે કોઈકને લાગો ઉચ્ચ કોટીનો હોય કો સાધક વિરલો જે એ જ ઝવેરી રત્ન પારખે નિસંદે. કોઈ ઉચ્ચ કોટીનો સંત હોય એ ઓળખે કે આ કોઈ સામાન્ય સાધક નથી. એ વખતે એક બહુ જ તેજસ્વી અને ખૂબ જ વિદ્વાન એવા એક સંન્યાસી આવી પહોંચ્યા આશ્રમમાં ગાંધીજીના. બંને પાંડુરંગ વચ્ચે પ્રેમ, એકબીજાની દ્રષ્ટિ મળી. પેલા સંન્યાસી ઉચ્ચકોટીના હતા, એટલે સમજી ગયા કે આ પાંડુરંગ એ કોઈ સામાન્ય સાધક નથી, આ કોઈ ઉચ્ચકોટીનો અવતારી પુરુષ છે. એટલે એક દિવસે પેલા સંન્યાસી પાંડુરંગની પાસે આવ્યા કે વડામેજી, બ્રહ્મચારીજી બોલો કે શું છે. એક કામ ના કરો મારું, કે તમારું કામ ના કર્યો હું બને, તમે તો વંદનીય છો. કે જુઓ, પેલું નારદ મુનિનું રચેલું જટાધરમ પાંડુરંગમ નામનું જે દત્તાત્રેય સ્તોત્ર છે, એ તમે મને તમારા હસ્તાક્ષરમાં લખી આપો. એટલે પાંડુરંગ 21 વર્ષના હતા, પેલા સંન્યાસી તો 60 વર્ષના, કેટલા જ્ઞાની. એટલે સંન્યાસીએ પૂછ્યું કે હા શું કરશો તમે, કે ના તમારા હાથમાં હું લખીને શું કહીશ, કે તમારા હસ્તાક્ષર વાળા લખેલા એ જટાધરમ પાંડુરંગ સ્તોત્રનું અનુષ્ઠાન કરીશ. મારે દ્વારકાપીઠના શંકરાચાર્યની ગાદી જોઈએ છે, મારે શંકરાચાર્ય બનવું છે, એટલે તમારા આપેલા સ્તોત્રનું હું જો અનુષ્ઠાન કરીશ તો મને શ્રદ્ધા છે કે દ્વારકાપીઠની ગાદી મને મળશે, પીઠાધીશ્વર મારે થવું છે. ભગવાન કહે, હું તો કઈ એવો ઓછો મોટો માણસ છું, તું ના કે, પણ મેં તને ઓળખી લીધો છે, તો સાક્ષાત દત્તાત્રેય છું, માટે મારું આટલું કામ કર. કે જો સ્વામીજી, આપનું કામ થતું હોય તો અમે લખી આપું એમ. એટલે અવધૂતજીએ પોતાના હસ્તાક્ષરમાં સ્વામીજીને ધટાધર્મ પાંડુરંગનું લખી આપ્યું. સ્તોત્ર ઘેર રહી ગયા. આસન વિધિ જે કે કરવાની હતી એ કરી શુદ્ધ આસન પર બેસી ગયા. ધૂપદીપ સાથે રાખ્યા. નિષ્ઠાથી સ્વામીજીએ એના 10,000 પાઠ કર્યા. ત્યાં તો હા થયો ચમત્કાર. સ્વામીજીએ પેલા સ્તોત્રના 10,000 પાઠ કર્યા. દ્વારિકાની પીઠના પોતે પીઠાધીશ્વર ચંદ્રશેખર આશ્રમ ધરી નામ સ્વામી સત્વર લો. દ્વારકા પીઠના શંકરાચાર્ય બની ગયા ચંદ્રશેખર આશ્રમ. અને થયા પીઠાધીશ્વર અને હૈયે હર્ષય પાર સ્વામીની શ્રદ્ધા તણો ગરજો જય જયકાર. હવે સ્વામીની આ એક સાધારણ પ્રસંગ છે પણ આપણને શું સમજાવે છે કે સાધક પાંડુરંગનો સાધના કેરો પ્રવાહ ભીતર કેવો વહી રહ્યો ધારી અતિ ઉત્સાહ. કે એમની સાધનામાં કેટલી શક્તિ હતી કે આવો પંડિત વિદ્વાન સંન્યાસી પણ એમના હસ્તાક્ષરમાં લખેલું સ્તોત્રનું અનુષ્ઠાન કરીને પોતાની મનોકામના પૂર્ણ કરે છે. આવી રીતે પાંડુરંગ એક એક સાધનાના શૃંગો સર કરવા લાગ્યા. હવે સાધના આવે ને એટલે સિદ્ધિઓ આવે અને સિદ્ધિઓ આવે એટલે ચમત્કાર થાય. આ સિદ્ધિઓ છે એ સંતનું અથવા સાધકનું એ પતન કરે છે. હા પણ સામાન્ય જો સાધુ હોય તો આ સિદ્ધિઓથી એનું પતન થઈ જાય. એમ કરે ને આમ થઈ જાય, આમ કરે ને આમ થઈ જાય એટલે એને આનંદ થાય. નાનકડી સિદ્ધિઓ એ તો આપણી સાધના પથના વિઘ્ન છે. સાચો સંત હોય એ સિદ્ધિઓમાં પડે ના. આમ કરીને હાર આવી જાય, આમ કરીને ફલાણું આવી જાય, આવું થઈ જાય. આ બધી સિદ્ધિઓ સંતોનું પતન કરે છે, એની સાધનામાં વિક્ષેપ કરે છે. માટે કોઈ દિવસ આવી સિદ્ધિઓનો ઉપાય કરવો નહીં. સેવા એ જ મોટી સિદ્ધિ છે. કૌશિક નામનો એક બ્રાહ્મણનો છોકરો હતો. મા બાપની છેલ્લી અવસ્થામાં જન્મ થયો એટલે જયારે છોકરો 19-20 વર્ષનો જુવાન બની ગયો ત્યારે મા બાપ બિચારો સાવ ઘરડો થઈ ગયો. પાછલી અવસ્થામાં દીકરો આવ્યો બહુ વાલો. પેલા છોકરાને મા બાપની સેવા કરવાનો સમય આવ્યો એટલે વિચાર કર્યો છોકરાએ કે જો આ ઘરડોની સેવા કરવા રહીશ તો મને સિદ્ધિ ક્યારે મળશે. મારે તો તપ કરવું છે, સિદ્ધિઓ મેળવવી છે. આ ઘરડાની જોડે રહીશ તો આ જુવાનીનો મારો સમય છે, અત્યારે નહીં કરું તો મળશે ક્યારે. એટલે એક દિવસ નક્કી કર્યો કે મા બાપનું જે થવાનું હોય તે થાય, આપણે શું એ ઘરડાની જોડે બેસીને મારે મારી ઉન્નતિ બગાડવી, મારે મારી પ્રગતિને રોધી નાખવી, એ તો કોણ જોડે ક્યારેય મળે. ત્યાં સુધી મારે ઘેર બેસી રહેવું, નહીં નહીં જે થવાનું થાય મારે સીધી પછી સમાજમાં મારે રહેવું છે, સમાજમાં મારે મારી ગણતરી કરાવી છે અને મા બાપની પાસે બેસી રહું તો પછી મારી નામ કોણ જાણશે, મને ઓળખશે કોણ, મને જવું જ છે. મા બાપને કહું એક દિવસ કે હું જઉં છું તપ કરવા. બેટા અમારું ખોટ ભગવાન, પણ અમારી સેવા સેવા કરવા રહું તો મારું શું થાય. તમે તો કાલે ઉઠીને મરી જશો પણ મારે સમાજમાં રહેવાનું છે, આગળ આવવું છે. મારે કઈ તમારી મફત ભિખારી રહેવું નથી, મારે સમાજને આજી રાખવો છે. એમ કહીને મા બાપને રવડતા મૂકીને પેલો છોકરો તપ કરવા માટે ગયો. જંગલમાં ભયંકર તપ કરી રહ્યો છે. ધીમે ધીમે એનામાં સિદ્ધિઓ આવવા લાગી. ભાઈ એક દિવસે પ્રાતઃકાળમાં સ્નાન કરીને એક વૃક્ષની નીચે પેલો કૌશિક ધ્યાન ધરવા બેઠો. એ વખતે વૃક્ષની ઉપર એક બગલી હતી, ઝાડની ડાળી ઉપર પેલી બગલી ચરકી એટલે એની ચરક પેલા કૌશિકના ખભા ઉપર પડી. એમ ગરમ ગરમ સમજો ઓતારીને હું હમણાં સ્નાન કરીને આવ્યો છું, પવિત્ર થઈને આવ્યો છું અને મને ચરકથી આ પ્રમાણે અપવિત્ર કરનાર કોણ છે. આમ આંખ કાઢી, એવી આંખ કાઢીને એની આંખમાંથી જ્વાળા નીકળી. ભાઈ એની સાધનાની સિદ્ધિના ફળ રૂપે એ જ્વાળા નીકળીને પેલી બગડી બળીને ભસ્મ થઈ ગઈ. કૌશિકે જોયું કે હવે સિદ્ધિ મળી, વાહ, હવે તો કોઈ મારી સામે રોપ કરતો આવે ને, આમ ભાડું ને બાળીને ભસ્મ કરી દઉં. ભાઈ, જે સિદ્ધિ બીજાને બાળી નાખે, જે સિદ્ધિ બીજાને મારી નાખે, એ સિદ્ધિ મેળવવાનો શું અર્થ છે ભાઈ? સિદ્ધિ તો